સ્પિનોઝાના ભગવાનથી માંડેલબ્રો તત્વજ્ઞાન સુધી અથવા કેવી રીતે સ્પિનોઝા, ફોયરબાખ, યુંગ અને ફ્રેક્ટલ ગણિત વ્યક્તિગત ભગવાનને રચનામાં રૂપાંતરિત કરે છે, TLDR આ લખાણ પહેલાના લેખની સ્પષ્ટ આગળની કડી છે. કેન્દ્રીય થીસિસ એવી છે જેને માનવોએ ઐતિહાસિક રીતે દેવ કહ્યું છે તેને વ્યક્તિગત સત્તા તરીકે સમજવાની જરૂર નથી, પરંતુ તેને નિષ્પ્રાણ ઊંડાણ ક્રમ તરીકે વધુ સંભાવ્ય રીતે વાંચી શકાય છે. સ્પિનોઝા તેના માટે ઓન્ટોલોજિકલ મૂલાકૃતિ આપે છે, ફોયરબાખ ધર્મ સંબંધિત વિમર્શાત્મક ઉઘાડ આપે છે, યુંગ પ્રતીકાત્મક છબીઓની પુનરાવર્તન માટે માનસિક સમજ આપે છે અને માંડેલબ્રોટ મેંગે આ વિચાર જગતનું આધુનિક ગણિતીય પ્રતીક છે. એક, શા માટે સ્પિનોઝા આ શ્રેણીમાં આવે છે? આર્નોનો સંકેત ચોક્કસ છે. જો આપણે અત્યાર સુધીની અમારી વિચારરેખાને સ્વચ્છ રીતે ગોઠવીએ તો સ્પિનોઝા ફક્ત એક વધુ નામ નથી, પરંતુ સમગ્રનો સૌથી જૂનો તત્વચિંતાનાત્મક પાયો છે. કારણ કે ફોયનબાખ ધર્મને પ્રોજેક્શન તરીકે આલોચે તે પહેલા અને યુંગ આર્કેટાઇપિક છબીઓની પુનરાવર્તનને માનસિક રીતે અર્થઘટન કરે તે પહેલા સ્પિનોઝા પહેલેથી જ નિર્ણાયક ખસેડણી કરે છે, વ્યક્તિગત ઇચ્છાપૂર્વક કાર્યરત દેવથી દૂર અને એવી વ્યવસ્થા તરફ જે પ્રકૃતિની બહાર ઊભી નથી પરંતુ તેની સાથે મળીને વિચારવાની છે. બરાબર તેથી જ ક્રમ હકીકતમાં એવો હોવો જોઈએ, સ્પિનોઝા, ફોયરબાખ, યુંગ અને પછી જ માંડેલબ્રોટ મેંગે. આ ફક્ત પંડિતી સજાવટ કરતા વધુ છે. આ ક્રમ મજબૂત અંતર્દૃષ્ટિને એક ભારવાહ આર્કિટેક્ચરમાં ફેરવે છે. સ્પિનોઝા ઓન્ટોલોજી આપે છે, ફોયરબાખ ધર્મ વિમર્શ આપે છે, યુંગ પ્રતીકત પુનરાવર્તનની માનસશાસ્ત્ર આપે છે, માંડેલબ્રોટ મેંગે અંતે તે છબી પૂરી પાડે છે જેમાં અચાનક આ બધું દૃશ્યમાન બને છે. આ માંડેલબ્રોટ તત્વચિંતન એટલે શ્રેષ્ઠ સ્થિતિમાં કોઈ ખાનગી અધિભૌતિકતા નહીં, પરંતુ જૂની પરંપરા રેખાની આધુનિક સંકોચન છે. આ વિચારની સાચી ઉન્નતિ છે. બે, સ્પિનોઝાનો દેવ કોઈ સામસામેનો નથી. સ્પિનોઝાનો નિર્ણાયાત્મક પગલું એ છે કે તે દેવને અતિપ્રાકૃતિક સામસામેના તરીકે વર્તતો નથી. સ્ટેનફર્ડ એન્સાયક્લોપીડિયામાં ભાર મૂકવામાં આવે છે કે સ્પિનોઝાનો પગલું નેચરલિસ્ટિશ એન્ડ રિડક્ટિવ છે. દેવ પ્રકૃતિની બાજુમાં કોઈ વ્યક્તિગત સત્તા નથી, પરંતુ પ્રકૃતિ સાથે સમાન અથવા ઓછામાં ઓછું પ્રકૃતિના સક્રિય દાતાદારાને આવશ્યક આધાર સાથે સમાન છે. એટલું જ મહત્વનું એ જ સ્ત્રોત રેખાંકિત કરે છે કે સ્પિનોઝા માટે ખાસ કરીને દેવ સિવે નેચુરા પ્રત્યે યોગ્ય વલણ શ્રદ્ધા, ઉપાસના અથવા ધાર્મિક અધિનિવેશ નહીં, પરંતુ સમજ એટલે કે તત્વચિંતન અને વિજ્ઞાન છે. આથી સ્પિનોઝા આશ્ચર્યજનક રીતે તે ખસેડણીની નજીક આવે છે જે આપણે પહેલાના લેખમાં પહેલેથી જ કરી છે. જો દેવને ઇચ્છા, ન્યાયાધીશ અથવા સર્જક વ્યક્તિ તરીકે વાંચવાની જરૂર નથી, પરંતુ નિષ્પ્રાણ કુલ સંદર્ભ તરીકે, તો ધર્મશાસ્ત્ર તેનો વ્યક્તિગત કોર ગુમાવે છે. દેવ પછી કોઈ કોઈ નથી, પરંતુ એક ઉડાન ક્રમ છે, અને બરાબર ત્યાંથી અમારી માંડેલબ્રોટ તત્વચિંતન શરૂ થાય છે, ભક્તિથી નહીં પરંતુ રચનાથી. આ સ્પિનોઝાને આ વિચાર દિશાનો સૌથી ગંભીર તત્વચિંતનાત્મક પૂર્વગામી બનાવે છે. ત્રે, ફોયરબાખ ધર્મશાસ્ત્રમાંથી માનવશાસ્ત્ર બનાવે છે. જ્યાં સ્પિનોઝા ઓન્ટોલોજીકલ મંચ તૈયાર કરે છે, ત્યાં ફોયરબાખ ધાર્મિક સ્વભ્રમ પર છરી મૂકે છે. સ્ટેનફર્ડ એન્સાયક્લોપીડિયા ફોયરબાખને સ્પષ્ટ રીતે પ્રોજેક્શન થિયરી ઓફ રિલિજનના શાસ્ત્રીય પ્રતિનિધિ તરીકે વર્ણવે છે. અર્થ એ છે, ધાર્મિક કલ્પનાઓ એ રીતે ઊભી થતી નથી કે કોઈ વાસ્તવિક દેવ પોતે પ્રગટ થાય, પરંતુ એ રીતે એ માનવો પોતાની ઇચ્છાઓ, ભયો, આદર્શો અને સ્વભાવ લક્ષણોને બહાર મૂકે છે અને પછી તેને દૈવી વાસ્તવિકતા તરીકે ગેરસમજે છે. અમારી આગળની વિકાસ માટે આ કેન્દ્ર સ્થાન છે, કારણ કે જ્યારેથી દેવને વ્યક્તિગત વાસ્તવિકતા તરીકે નહીં પરંતુ માનવાકૃતિ ગેર અનુવાદ તરીકે જોવામાં આવે છે, ત્યારેથી ધર્મ પ્રોજેક્શન, પ્રતિકર્ચના અને જ્ઞાનાત્મક સરળીકરણના મિશ્રણ તરીકે વાંચી શકાય છે. માનવો ઉડાન, વ્યવસ્થા, પ્રકૃતિ શક્તિ અને સંબંધનો અનુભવ કરે છે અને તેમાંથી વ્યક્તિઓની વાર્તા કહે છે. તેઓ રચનાનો અનુભવ કરે છે અને તેમાંથી ઇચ્છા બનાવે છે. ફોયરબાખ બરાબર તે મિકેનિઝમ પૂરો પાડે છે જે સમજાવે છે કે નિષ્પ્રાણ વ્યવસ્થામાંથી ધાર્મિક દેવછબીઓ કેવી રીતે બની શકી. આ દ્રષ્ટિકોણમાં ધર્મ દુનિયા વિશેની જ્ઞાન કરતા ઓછો અને દુનિયામાં પોતાને વાંચતા માનવનો અરીસો વધુ છે. 4. જોંગ સમજાવે છે કે આ ગેરઅનુવાદ એટલો અસરકારક શા માટે છે. ફોયરબાક સમજાવે છે કે માનવો શા માટે પ્રોજેક્ટ કરે છે. જોંગ સમજાવવામાં મદદ કરે છે કે આ પ્રોજેક્શનો મનસ્વી દેખાતા શા માટે નથી. બ્રિટાનિકા સામૂહિક અચેતનને જોંગ દ્વારા રજૂ કરાયેલ એવો શબ્દ તરીકે વર્ણવે છે જે માનવજાતને સંયુક્ત એવી અચેતનની એક સ્વરૂપ માટે છે અને જેમાં આર્કેટાઇપ્સ એટલે કે સર્વવ્યાપક મૂળ છબીઓ અને વિચારો સમાયેલ હોય છે. એ જ બ્રિટાનિકા જીવનચરિત્રમાં સાથે સાથે ભાર મૂકવામાં આવે છે કે આ કલ્પના મચ કન્ટેસ્ટેડ એટલે કે ભારે વિવાદાસ્પદ છે. બરાબર, આ દ્વિધા મહત્વપૂર્ણ છે. યોંગ નિર્વિવાદ નથી, પરંતુ અત્યંત પ્રાસંગિક છે. મેન્ડેલબ્રોટ તત્વચિંતન માટે યોંગ ત્યાં ઉત્પાદક છે જ્યાં તે સમજાવે છે કે માનવો પ્રકૃતિના નમૂનાઓ, આકારો અને પ્રતીકોમાં વારંવાર કંઈક અતિ વ્યક્તિગત શા માટે ઓળખે છે. તેનો અર્થ આવું હોવું જરૂરી નથી કે દરેક સંકલ્પના સાચી છે, પરંતુ તેનો અર્થ એ છે કે પ્રતીકાત્મક પુનરાવર્તનને સરળ સસ્તી પરાયડોલી તરીકે ઉડાડી ન શકાય. જો આર્કેટાઇપિક નમૂનાઓ સાંસ્કૃતિક રીતે પુનરાવર્તિત થાય અને જો પ્રકૃતિ રૂપો, ગ્રહણ અને આંતરિક છબી જગતો રચનાત્મક રીતે પૂંજે, તો દૈવીનું ઓળખાણ હકીકતમાં ઊંડાણક્રમની ઓળખાણ હોઈ શકે, ફક્ત માનસિક રીતે વિકૃત સ્વરૂપમાં. આ અમારા વિચારની યોંગ સંલગ્ન પની છે. 5. શા માટે મેન્ડેલબ્રોટ મેન્ડે આ વિચારનો આધુનિક પ્રતીક છે. આ આર્કિટેક્ચરમાં મેન્ડેલબ્રોટ મેન્ગે કોઈ વિશ્વસૂત્ર નથી, પરંતુ તે અસાધારણ રીતે મજબૂત કી છબી છે. મેથ વર્લ્ડ શાસ્ત્રીય મેન્ડેલબ્રોટ મેન્ગેને ચોરસ ઇપરેશન ZN+1 = ZN² દ્રા એ જટિલ સંખ્યાક્ષેત્રમાં વ્યાખ્યાયિત કરે છે. ગ્રાફિક રજૂઆતોમાં બિંદુઓને ઘણીવાર તે પગલાની સંખ્યાના આધારે રમવામાં આવે છે જે તેમને વ્યાસ 2 થી ઉપર ભાગી જવા સુધી જોઈએ. એક અત્યંત સંક્ષિપ્ત નિયમમાંથી આ રીતે અતિ વિશાળ જટિલતાવાળી આકાર વિશ્વ ઉભું થાય છે. બરાબર એ જ તેને તત્વચિંતનાત્મક રીતે એટલું તીવ્ર બનાવે છે. મેન્ડેલબ્રોટ મેન્ગે સ્પષ્ટ રીતે બતાવે છે કે રચના ઊંડાણ, પુનરાવર્તન, સૌંદર્ય અને દેખીતી રીતે અખૂટ ભિન્નતા ઉત્પન્ન કરવા માટે કોઈ આયોજનશીલ મનની જરૂર નથી. સાથે સાથે બ્રિટાનિકા ફ્રેક્ટાલેને સ્પષ્ટ રીતે એવી આકારો તરીકે વર્ણવે છે જે ઘણી અનિયમિત પ્રકૃતિ ઘટનાઓ જેમ કે દરિયાકાંઠા અથવા પર્વત પ્રદેશોને વર્ણવી શકે. અને એક ન્યુરોવૈજ્ઞાનિક સમીક્ષા નર્વસ સિસ્ટમના વિવિધ સ્તરો પર ફ્રેક્ટાલે અને સ્વસમાન નમૂનાઓ દસ્તાવેજીકૃત કરે છે. આ દુનિયા મેન્ડેલબ્રોટ મેન્ગે છે તે સાબિત કરતું નથી, પરંતુ તે ઉપમાનને મજબૂત બનાવે છે. પ્રકૃતિ સ્પષ્ટ રીતે પુનરાવર્તિત સ્કેલિંગ ફ્રેક્ટાલે વ્યવસ્થાથી જોડાયેલી છે. તેથી અહીં મેન્ડેલબ્રોટ મેન્ગે પ્રતીક બને છે. તે દૃશ્યમાન બનાવે છે જે સ્પિનોઝા ઓન્ટોલોજીકલ રીતે દાવો કરે છે. ફોયરબાખ ધર્મ વિમર્શાત્મક રીતે ખુલ્લું કરે છે અને યુંગ માનસિક રીતે જોડાણક્ષમ બનાવે છે. જટિલતા વ્યક્તિગત હોવી જરૂરી નથી, વ્યવસ્થા ઇચ્છિત હોવી જરૂરી નથી, અને જેને માનવોએ પરંપરાગત રીતે દૈવી તરીકે અનુભવ્યું છે તે હકીકતમાં ગણિતીય પ્રકૃતિક ઊંડાણ રચનાનો અનુભવ હોઈ શકે. આ દરેક ઊંડાણની ખંડન નહીં, પરંતુ ઊંડાણનું નિષ્પ્રાણીકરણ છે. 6. આ દ્રષ્ટિમાં ધર્મ હકીકતમાં શું છે જો સ્પિનોઝા, ફોયરબાખ, યુંગ અને મેન્ડેલબ્રોટ રૂપકને સાથે લઈએ તો ધર્મ નવા પ્રકાશમાં દેખાય છે. વાસ્તવિક આકાશી સત્તાઓની પ્રગતિ તરીકે નહીં, ફક્ત મૂર્ખ ભૂલ તરીકે પણ નહીં, પરંતુ વાસ્તવિક પરંતુ નિષ્પ્રાણ સંબંધી સંસ્કૃતિક ગેરઅનુવાદ તરીકે. માનવો વ્યવસ્થા, સૌંદર્ય, પ્રકૃતિ શક્તિ, પુનરાવર્તન અને આંતરિક પ્રતીક નમૂનાઓ પર પ્રતિક્રિયા આપે છે અને આ અનુભવને કથાઓ, દેવાકૃતિઓ, વિધિઓ અને ડોગમામાં અનુવાદે છે. આ ફક્ત શુદ્ધ પ્રકૃતિ વૈજ્ઞાનિક નિવેદન નહીં, પરંતુ ઉલ્લેખિત સ્થિતિઓમાંથી તત્વચિંતનાત્મક સંશ્લેષણ છે. બરાબર, તેથી આ દ્રષ્ટિ ધર્મવિમર્શાત્મક છે, પ્લેટ નિહિલિસ્ટિક બન્યા વગર. તે આવું નથી કહેતી કે આ તઈ નથી. તે કહે ત્યાં કંઈ નથી, પરંતુ તે એવું નથી જેને માટે ધર્મે તેને માન્યું છે. વ્યક્તિ નહીં પરંતુ રચના, ઇચ્છા નહીં પરંતુ વ્યવસ્થા, અતિ પ્રાકૃતિક હસ્તક્ષેપ નહીં પરંતુ ઇમ્માનન્ટ ઊંડાણ કાયદાશીલતા. કોઈ તીક્ષ્ણ રીતે કહી શકે ઐતિહાસિક દેવ ઘણીવાર એવા સંબંધી વાર્તાસભી સપાટી હતો જેને માનવો ધારણાત્મક રીતે હજી અન્ય રીતે પકડી શકતા નહોતા. 7. શા માટે મેન્ડેલબ્રોટ તત્વચિંતન ફક્ત ત્યારે જ ટકે જ્યારે તે વિનમ્ર રહે? આ શબ્દ મજબૂત છે પરંતુ જોખમી છે. મજબૂત કારણ કે તે સ્મરણીય છે અને તરત જ ગણિત આકાર અને વિશ્વ અર્થઘટનનો સંબંધ સંકેત આપે છે. જોખમી કારણ કે તે એવું લાગી શકે છે જાણે કોઈ ફ્રક્ટાલ આકૃતિમાંથી બ્રહ્માંડની સંપૂર્ણ સમજ બનાવવા માંગે છે. બરાબર એ જ લખાણે સ્પષ્ટ રીતે તારવો જોઈએ. અહીં મેન્ડેલબ્રોટ મેંગે નથી બધા માટેનો પુરાવો. તે નિષ્પ્રાણ ઊંડાણ ક્રમની તત્વચિંતન માટેની સૌથી સ્પષ્ટ આધુનિક છબી છે. જો શબ્દને આ રીતે ચલાવવામાં આવે તો તે ટકી શકે છે. ત્યારે મેન્ડેલબ્રોટ તત્વચિંતનનો અર્થ એવો નહીં એક સૂત્ર દુનિયાને સમજાવે છે, પરંતુ એવો આધુનિક ગણિતે અમને એવી છબી આપી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે નિષ્પ્રાણ નિયમો એવી ઊંડાણ ઉત્પન્ન કરી શકે છે જેને માનવોએ પહેલા વ્યક્તિગત બનાવી હતી. આ ચોક્કસ અર્થમાં મેન્ડેલબ્રોટ તત્વચિંતન કોઈ ગુપ્ત વિદ્યા નહીં પરંતુ ગંભીર, ભલે તીક્ષ્ણ પ્રકૃતિ અને ધર્મ તત્વચિંતન છે. 8. નિષ્કર્ષ. સ્પિનોઝા મેન્ડેલબ્રોટ તત્વચિંતનને પ્રૌઢ બનાવે છે. સ્પિનોઝા સાથે અમારી અત્યાર સુધીની વિચારધારા પોતાની તત્વચિંતનાત્મક પરિપક્વતા મેળવે છે. ફાયરબાખ અને યુંગ મહત્વપૂર્ણ રહે છે, પરંતુ હવે તેઓ ઢીલા પૂરક જેવા લગતા નથી. સ્પિનોઝા સૌથી જૂનો અને ઊંડો આધાર પૂરો પાડે છે. દેવ વ્યક્તિ નહીં પરંતુ વ્યવસ્થા છે. ફાયરબાખ બતાવે છે કે માનવો તેમાંથી છતાં વ્યક્તિઓ શા માટે બનાવે છે. યુંગ સમજાવે છે કે આ વ્યક્તિગતરણો માનસિક રીતે એવી શક્તિ શા માટે વિકસાવે છે, અને મેન્ડેલબ્રોટ મેંગે તે છબી પૂરી પાડે છે જેમાંને આ બધું આજે દૃશ્યમાન બને છે. જો તેને એક વાક્યમાં સંકોચવું હોય તો આ મેન્ડેલબ્રોટ તત્વચિંતન ગણિતીય અવલોકનના સ્પિનોઝા ધર્મવિમર્શાત્મક તીક્ષ્ણતામાં ફાયરબાખ અને માનસિક ઊંડાણ પ્રભાવમાં યુંગ છે. બરાબર તેમાં જ તેનો આકર્ષણ છે અને દરેક વ્યક્તિગત દેવ સંકલ્પ પર તેનો હુમલો.